તારીખ 13/4/1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 217 અને 218 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 90.
जितना सामर्थ्य द्रव्य में पड़ा है उतना सामर्थ्य दृष्टि में ना आवे तब तक निर्विकल्प दृष्टि नहीं होती। चर्चा न कोई प्रवचन न कोई हिंदी भाषा में प्रसंग है એમને એમ શબ્દો લીધા છે કે જેટલું સામર્થ્ય દ્રવ્યમાં પડ્યું છે એટલું સામર્થ્ય દ્રષ્ટિમાં ન આવે, એટલે દ્રવ્યમાં અનંત સામર્થ્ય છે, એક ગુણમાં અનંત સામર્થ્ય છે, બધા ગુણોના અભેદ રૂપ જે દ્રવ્ય સ્વરૂપ સામર્થ અનંતુ છે, અનંત અનંત સામર્થ અનંત દ્રવ્ય અનાદિ અનંત રહેલું છે, એટલે દ્રવ્યમાં એનું સામર્થ પણ અનાદિ અનંત પડેલું છે, પડ્યું છે એનો અર્થ એ છે કે કોઈએ એમાં સામર્થ મૂક્યું છે અથવા કોઈના કારણે એમાં સામર્થ્ય ઊભું થશે, ઉત્પન્ન થશે, એ પણ પ્રકાર નથી। જેટલું સામર્થ્ય છે એટલું સામર્થ્ય દ્રષ્ટિમાં આવવું જોઈએ, અને સામર્થ્ય છે એને સ્વવિકલ્પ અને નિર્વિકલ્પ સાથે ખરેખર સંબંધ નથી, કેમ કે સર્વકલ્પણું અને નિર્વિકલ્પણું એ પર્યાય ધર્મ છે, જેમ શુદ્ધિ અશુદ્ધિ પર્યાય ધર્મ છે એમ જીવની અવસ્થામાં સ્વવિકલ્પતા નિર્વિકલ્પતા એ બંને પ્રકાર પર્યાય ધર્મમાં જાય છે, પણ નિર્વિકલ્પ પર્યાય છે એ સ્વભાવ સદ્રશ હોવાથી સ્વભાવને પણ નિર્વિકલ્પ સ્વભાવ કહેવામાં આવે છે। જેમ શુદ્ધ પર્યાય છે રાગાદિના અભાવ રહિત, આ રાગાદિના અભાવવાળી અને મલિનતા રહિત જે પર્યાય છે એને શુદ્ધ પર્યાય કહે છે, એ સ્વભાવ સદ્રશ હોવાથી સ્વભાવને જેમ શુદ્ધ કહેવામાં આવે છે, સ્વભાવને શુદ્ધ કહેવામાં આવે છે। વસ્તુતા એ શુદ્ધ અશુદ્ધ સ્વભાવ નથી, સ્વવિકલ્પ નિર્વિકલ્પ સ્વભાવ નથી, પણ ભાવની સદ્રષ્ટા જોઈને એને નામ આપવામાં આવે છે। એમ અહીંયા જે દ્રષ્ટિની નિર્વિકલ્પતા ઉપયોગની નિર્વિકલ્પતા થાય છે એ જેવું સ્વરૂપ છે એવી જ અવસ્થા થાય છે, અને એ ત્યારે થાય છે કે જ્યારે જેટલું સામર્થ્ય દ્રવ્યમાં પડેલું છે એટલું સામર્થ્ય એના શ્રદ્ધા જ્ઞાનમાં આવે ત્યારે, ત્યાં સુધી તે અવસ્થા સ્વરૂપાકારે ઉત્પન્ન થતી નથી અથવા સ્વરૂપાકાર ધારણ કરતી નથી, એમ છે। પર્યાયની શુદ્ધિથી નહીં પણ પર્યાયમાં રહેલા જ્ઞાનના આંશિક વ્યક્ત સ્વભાવથી દ્રવ સ્વભાવને સમજવાનું બને છે, ઓળખવાનું બને છે। દ્રવ સ્વભાવ ક્યાંથી ઓળખાણમાં આવે છે એમ જો વિચારવામાં આવે તો પર્યાયમાં રહેલું જે જ્ઞાન એ જ્ઞાનની અંદર જે આંશિકપણે સ્વભાવ વ્યક્ત છે અથવા સ્વભાવ અંશ વ્યક્ત છે ત્યાંથી આખો સ્વભાવ પરિપૂર્ણ સ્વભાવ ઓળખવામાં આવે છે. એટલે તો વચનામૃતમાં એ વિષય ચોખ્ખો કર્યો છે પૂજીબહેન શ્રીએ, કે હું ધ્રુવ છું, અપરિણામી છું, શુદ્ધ છું, ત્રિકાળ છું, એ બધી આત્માની વિચારણામાં હું જ્ઞાયક છું તે પ્રકાર મુખ્ય છે. આ 5 દિવસમાં એ બોલી લીધો હતો એક, કે આત્મા ના ચિંતવનમાં, આત્માના સ્વરૂપ ચિંતવનમાં કોઈ જીવ લાગે છે ત્યારે આત્મા સંબંધી અનેક વિચારો એને આવે છે. એમાં એ બધા વિચારો આત્માના સ્વરૂપને બતાવનારા હોવાથી, કેમ કે તે પ્રકારની સ્વરૂપની વિશેષતાઓ છે. જ્ઞાન જેમ એક સ્વરૂપની વિશેષતા છે, આનંદ પણ એ સ્વરૂપની જ વિશેષતા છે, અસ્તિત્વ સ્વરૂપની જ વિશેષતા છે, પ્રભુત્વ સ્વરૂપની જ વિશેષતા છે. અને એ કોઈ પણ વિશેષતા દ્વારા આખું વિશેષ જ્ઞાન માલ્યું છે. તેમાં પણ હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાયક સ્વભાવ છું, એ મુખ્ય પ્રકાર છે. કેમ કે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે, જ્ઞાન સ્વપર પ્રકાશક છે, અને જે સ્વરૂપની પકડ છે એ જ્ઞાનથી આવે છે. જ્ઞાન દ્વારા જ્ઞાનમાં પકડ છે, જ્ઞાન દ્વારા જ્ઞાનમાં જ્ઞાનની પકડ છે. એટલે તો એને જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ એમ કહી દીધું. અમૃતચંદ્ર આચાર્ય દેવે 13મો કળશ છે, 15મી ગાથા પહેલાનો જે કળશ છે, અને 15મી ગાથામાં જ્યાં વિધિનું નિરૂપણ કરવું છે, સ્વરૂપ પ્રાપ્તિની વિધિ કેવી હોય એમ નિરૂપણ કરવું છે, ત્યારે એની પૂર્વ ભૂમિકામાં એ કળશ લખ્યો છે કે જે આ જ્ઞાનાનુભૂતિ છે તે જ આત્માનુભૂતિ છે, અને આત્માનુભૂતિ છે તે જ્ઞાનાનુભૂતિ છે. એમ કહેવા પાછળ એમનો અનુભવ રહેલો છે, સર્વજ્ઞાનીઓનો એ અનુભવ છે કે આ જ્ઞાન માત્ર છું. ત્યાંથી જે અનુભવનું વિધિથી ઉપાડવું થાય છે, ઉપજવું થાય છે, ઉપાડ આવે છે, આવિર્ભાવ થાય છે સ્વભાવ ભાવનો, એ આ પ્રકારે થાય છે. એટલે તો એ 5મા અધ્યાયમાં આવી લીધું વિધિક્રમાત, જ્યાં આત્માના અનુભવની વિધિનો ક્રમ છે ત્યાં જ્ઞાનમ એકમ કારણમ એમ કરી દીધું છે. જ્ઞાન એક જ કારણ છે. પ્રસિદ્ધ જ્ઞાન એકમ સ્વાનુભૂત્ય ભૂતિ એક હેતુશ્ચ. પ્રસિદ્ધ જ્ઞાનમાં પ્રસિદ્ધ જ્ઞાન છે તે જ્ઞાનનો સ્વાનુભૂતિનો એક હેતુ છે. સાધનાદિ વિધૌચિત, સાધનની મીમાંસા કરવામાં આવે ત્યારે આત્માને શું સાધન છે, સ્વાનુભૂતિના કારણરૂપ સાધનને હેતુ શું છે, કે પ્રસિદ્ધ જ્ઞાનમ એકમ કારણમ તસ્માત એતત પરમપદમ, તેથી જ્ઞાનને પરમપદ કહીએ છીએ એમ કરીને જ્ઞાનનું બહુમાન કર્યું છે. એટલું જ નહીં, સમયસાળના સર્વ અધિકારોનું ઉદ્ઘાટન એટલે આદ્ય મંગળ, અને સર્વ અધિકારોનું અંત મંગળ જ્યાં અમૃતચંદ્રાચાર્ય પૂરું કરે છે, ત્યાં એ બધી વખત સમ્ય જ્ઞાનનો મહિમા કરે છે, જ્ઞાનનો મહિમા કરે છે. ધ્યાન ખેંચવા જેવો વિષય છે. એક પ્રત્યેક અધિકારમાં જ્યારે અધિકાર મંગળિક કરે છે, ભલે પછી બંધ અધિકાર હોય, ભલે પુણ્ય પાપનો અધિકાર હોય, પણ અધિકાર શરૂ કરે છે ત્યારે આદિ મંગળમાં એ સમ્ય જ્ઞાનનો મહિમા કરે છે. લગભગ આદિ મંગળમાં તો એમ જ છે, પણ અંતિમ મંગળમાં પણ લગભગ એમ છે, ક્યાંક ન હોય તો બહુ ચોકસાઈ નથી. પણ એટલું બધું ત્યાં અનાદિ અજ્ઞાની જીવને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરાવે છે ત્યાં ઘણું વજન આપ્યું છે. ધ્યાન ખેંચાઈ જાય એવી રીતે વજન આપ્યું છે. પછી એ ધ્યાન ન ખેંચાય તો એનો કોઈ ઉપાય નથી, પણ ધ્યાન ખેંચાઈ જાય એવી રીતે વજન આપ્યું છે. અને આખા ગ્રંથમાં જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા એવી શૈલી કરી છે. અને ગ્રંથ આખાનો વિષય જ એ છે કે અનાદિનું અજ્ઞાન અને મિથ્યાત્વ કેમ મટે, એ એક જ વિષય ઉપર આખો વિસ્તાર છે ગ્રંથનો. અને કેમ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય, આટલા એક જ વિષયને એજન્ડા ઉપર લઈને આખા ગ્રંથની રચના કરી છે સમયસારની. એમાં શું છે કે દ્રવ તો જેવું છે તેવું છે, પણ પ્રસિદ્ધ ભાવથી એનો સ્વભાવ ભાવ કેવો છે એમ એના ભાવની કલ્પના ન કરવી પડે. પ્રસિદ્ધ ભાવ ઉપરથી એટલે વ્યક્ત ભાવ ઉપરથી અવ્યક્ત સ્વભાવ કેવો છે, કેમ કે સામર્થ છે એ તો અવ્યક્ત છે, જેમ દીવાસળીની અગ્નિ અવ્યક્ત છે, સળગેલી સળગતી દીવાસળી તે વ્યક્ત અગ્નિ છે. તો એ વ્યક્ત અગ્નિ કેવી છે, અવ્યક્ત અગ્નિ કેવી છે, કે જેવી વ્યક્ત અગ્નિ છે એટલે કે જે પર્યાયમાં વ્યાપક રૂપ અગ્નિ છે એવી જ સામર્થમાં વ્યાપક રૂપ અગ્નિ છે. એક વ્યક્ત છે ને એક અવ્યક્ત છે એ તો એનો અવસ્થા ભેદ છે. વ્યક્ત અને વ્યક્ત તો અવસ્થા ભેદે છે, એટલે એક ગુણ અવસ્થા એને એક પર્યાય અવસ્થા, એક શક્તિ અપેક્ષા એને એક વ્યક્તિ અપેક્ષા. વસ્તુ તો જેવી છે તેવી છે એમ કેવું છે, અનુભવ પ્રકાશ પણ દીધું છે ને. વ્યક્ત અને અવ્યક્ત તો અવસ્થા ભેદ છે. આગળ વાક્યો ખેંચ્યા છે ને એમાં પહેલું જ વાક્ય એ છે, ગુપ્ત અને પ્રગટ એ અવસ્થા ભેદ છે એવું કીધું છે. ગુપ્ત કહો કે અવ્યક્ત કહો, પ્રગટ કહો કે વ્યક્ત કહો, ગુપ્ત અને પ્રગટ એ અવસ્થા ભેદ છે. બંને અવસ્થામાં સ્વરૂપ જેવું ને તેવું છે, આમ સ્વરૂપ ઓળખાયું છે. એવો જે શ્રદ્ધા ભાવ, એવો જે પ્રતીત ભાવ, તે સુખનું મૂળ છે. આમ સિદ્ધાંત થાય, સુખનો અપેક્ષિત સિદ્ધાંત થાય, એ સુખ ક્યાંથી ઉત્પન્ન થાય છે જીવને, કે આત્મિક સુખ તો જેવું સ્વરૂપ છે એવું પ્રતીતમાં શ્રદ્ધામાં રહેતા સુખની ઉત્પત્તિ થાય. બસ આ સિવાય સુખની ઉત્પત્તિ થવાનો ત્રણકાળ ત્રણ લોકમાં કોઈ ઉપાય નથી. એક વાક્ય સિદ્ધાંત જેમ એમને નાખ્યું છે, નહીતર કલ્પના કરવી પડે. અને બહુભાગ શું છે કે શાસ્ત્રના અધ્યયન દ્વારા અથવા શ્રવણ દ્વારા જે કાંઈ આત્માના સ્વરૂપને પરલક્ષી જ્ઞાનમાં સમજવાનો પ્રયાસ થાય છે ત્યારે બહુભાગ જેવો એનું અનુમાન લગાવે છે. શું કરે છે, અધ્યયન કરતા અને સાંભળતા, એ અધ્યયનનો અને શ્રવણનો વિષય જ્યારે આત્મા છે ત્યારે આત્માના વિષયમાં અનુમાન કરવામાં આવે છે, આવો આત્મા કહેવા ધારે છે. કથનની અંદર જે કાંઈ આત્માની વાત આવે છે એ વાચકનો વાચ્ય આત્મા આવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ એમ એ કલ્પે છે. આત્માને કહે છે કે એવું પોતાની કલ્પનાથી આત્માને કલ્પે તો એ જ્ઞાનમાં પણ આત્માનો વિપર્યાસ થાય છે. વાસ્તવિક જે આત્મા એનું જેટલું સામર્થ છે, વાસ્તવિક સામર્થની હયાતી જેટલી દ્રવ્યમાં રહી છે અહીંયા એમ કહેવું છે કે સ્વદ્રવ્યમાં જેટલું સામર્થ્ય રહેલું છે એની હસ્તી, એની હયાતી એની દ્રષ્ટિમાં આવે કે આટલો માલ પડ્યો છે, આટલી ગુણ સંપત્તિ પડી છે, ત્યારે એની દ્રષ્ટિ નિર્વિકલ્પ થઈ જશે. કેમ કે વસ્તુ નિર્વિકલ્પ છે, એ સામર્થ્ય એ તો વિકલ્પ, સામર્થ્યમાં તો વિકલ્પનો સવાલ રહેતો નથી, કોઈ ભેદ નથી એની અંદર. ગુણ ભેદો એમાં વિલીન થઈ ગયા છે, ગુણ ભેદો એની અંદર ક્યાંય દેખાતા નથી. અનંત ગુણનું એક રૂપ એવું દ્રવ્ય છે, એ અનંત ગુણનું જે એકત્વ છે, એક પણ છે, એ સર્વગુણના સામર્થ્યનું એક પણ છે. એક દ્રવ્યનું તે અભેદ સામર્થ્ય છે, એ જેટલું સામર્થ્ય છે એટલું એની હયાતી એની દ્રષ્ટિમાં આવે, દ્રષ્ટિ નિર્વિકલ્પ થઈ જશે એમ કહે છે. અને એ જ્યાં સુધી ન બને ત્યાં સુધી દ્રષ્ટિ નિર્વિકલ્પ થાય ને, દ્રષ્ટિ પ્રથમ નિર્વિકલ્પ થયા વિના એને ધર્મની શરૂઆત થાય એ પ્રશ્ન રહેતો નથી. એ માણસ પોતાની સંપત્તિ માટે નિર્વિકલ્પ છે કે વિકલ્પ વાળો છે, કે ક્યારે એને એની સ્મૃતિ લાવવી પડે તો એનું ભાન રહે, એને સવારે સ્મરણમાં રાખે, સવાર બપોર સાંજ એની સ્મરણમાં રાખ્યા કરે તો એનું ભાન રહે, એવું તો કાંઈ નથી. અરે ઘણા કાળ સુધી વિસ્મૃત હોય તો એનું ભાન છે. એક માણસને 2000 માઇલ એની દુકાન દૂર છે, ગવર્તી તમારે છે 2000 માઇલ દૂર. હવે ત્યાં ત્યાં આટલા રૂપિયા મૂક્યા છે, આટલા રૂપિયા મારા ત્યાં છે, એનો વિચાર દિવસો સુધી ન કર્યો હોય, મહિનાઓ સુધી એનો વિચાર જ ના આવ્યો હોય, છતાં ભાન બરાબર છે. જરા છાપામાં આવે કે નામ ગવર્તીમાં આમ થયું તો કયા એરિયામાં છું, કેમ થયું, શેતાથી કોલથી ચિંતા, અહીંયા ચિંતા ઉત્પન્ન થવાનું કારણ કે ત્યાં મારું રહેલું છે એ ભાન પડ્યું. સ્મૃતિની સ્મૃતિથી નિરપેક્ષ છે, પોતાની ચીજ માટે પોતે નિર્વિકલ્પ છે એવું પોતાપણું. જેવું અહીંયા પોતાના શરીર માટે પોતે નિર્વિકલ્પ છે, આ શરીર મારું છે એવો એને વિકલ્પ ઉઠાવવો પડતો નથી. આ શરીર મારું છે, આ શરીર મારું છે, આ શરીર મારું છે એની વિચારણા કરવી પડતી નથી. લાવે એની શ્રદ્ધા કરવું એમ કોઈ શ્રદ્ધા માટે પ્રયત્ન કરવો પડતો નથી. જેમ નિર્વિકલ્પ પરિણતિ પડી છે, દેહ સ્વરૂપ જ છું એવી જે દેહાત્મ બુદ્ધિ છે, એ દેહાત્મ બુદ્ધિની નિર્વિકલ્પતા એક દ્રષ્ટાંત તરીકે લેવામાં આવે છે, ઊંધા પરિણામની દ્રષ્ટાંત લેવામાં આવે છે. એવું જ આત્માનું સામર્થ્ય ભાસીને આ એનો મુદ્દો છે, ખાસ પોઈન્ટ છે, કે જેટલું અનંત સામર્થ્ય છે એટલું અનંત સામર્થ્ય પોતાની હયાતીમાં એને આવે જણાય, ત્યારે એની દ્રષ્ટિ નિર્વિકલ્પ થઈ જશે. કેમ કે એમાં કોઈ સ્વવિકલ્પતાની ગંધ, સ્વવિકલ્પણાની ગંધ માત્ર નથી. જો કે સ્વવિકલ્પ નિર્વિકલ્પ થી એ તો પર છે, પછી તો નિર્વિકલ્પ કહેવું પડે છે, બાકી સ્વવિકલ્પ નિર્વિકલ્પ થી તે પર છે, શુદ્ધિ અશુદ્ધિ થી તે પર છે એમ છે. એવા એવા સામર્થ્યની હયાતી દ્રષ્ટિ એટલે એની હયાતી પકડાય, એટલે અહીંયા દ્રષ્ટિ શબ્દ વાપરે છે, ત્યારે એના પરિણામમાં નિર્વિકલ્પ સ્થિતિ ઊભી થઈ જાય છે. એવી નિર્વિકલ્પ સ્થિતિ ઊભી થાય ત્યારે એને આત્મ સાક્ષાત્કાર થયો એમ કહેવામાં આવે છે. એ આત્માનો સાક્ષાત્કાર છે. નિર્વિકલ્પ પર્યાયમાં અતિન્દ્રિયપણું પ્રગટ થયેલું હોવાથી એને સાક્ષાત પરિણમન કહેવામાં આવે છે. જ્ઞાનમાં આવે છે, જ્ઞાનમાં આવે છે એટલે અનુમાનમાં આવે છે એમ નથી લેવું, એટલે એ દ્રષ્ટિ શબ્દ વાપરો છે. ભાષામાં મર્મ છે, કુદરતી અનુભવ અનુસાર ભાષા આવે છે, ગોઠવવી નથી પડતી. જે પ્રકારનું પોતાનું અનુભવન છે એવું જ ભાષાનો યોગ બને છે. પુણ્યયોગ છે ને, સાતિશય પુણ્યયોગ છે. એ કહે છે કે એની સત્તા પકડાય છે, એની મોજૂદગી છે, એની હયાતી છે, એમ પકડાય છે. જેટલું સામર્થ્ય, આ તો સામર્થ્ય ખબર છે અમને, આત્મામાં આનંદ સામર્થ્ય એની ખબર છે. ધ્યાન કરીને, શ્રવણ કરીને, ન્યાય તર્કથી ભલે ધારી લીધું હોય, આગમને કે કહેનારને પ્રમાણિક માનીને ભલે સંમત કર્યું હોય, તો પણ ખાલી જે ધારણા છે, શુષ્ક ધારણા છે, એમાં તો એમ આવે કે બરાબર છે, આત્મામાં આનંદ સામર્થ્ય. એ તો આપણે અનેક વાર વિચારી લીધું છે, અનેક વાર સાંભળી લીધું છે, એ બરાબર ખબર છે. પણ એની હૈયાતી ભાસવી, હૈયાતી પકડાવી, ભાસવી કરતા તે એની હૈયાતી પકડાવી, એને એ ચીજ દ્રષ્ટિમાં આવી એમ કહેવામાં આવે છે. એને એ નિજ તત્વ, સ્વતત્વ દ્રષ્ટિમાં આવ્યું એમ કહેવામાં આવે છે. ઘરમાં કાળો નાગ ઘણી દૂર પીડ્યો હોય, 20-25 ફૂટનો મોટો આંધેલા જેવો, ખબર છે હવે તો પીડ્યો છે એમ કરે. હે, હુજા હુજા હવે રાત્રે 9-10 વાગી ગયા છે, સુવાનો ટાઈમ, હુજા હોય ભલે રહ્યો. હે, એની હૈયાથી જેમ દેખાઈ ગયો, પછી ક્યાંક દરમાં, ઘરમાં દર જેવું થઈ ગયું, એની પૂંછડી જ બહાર રહી હોય, પૂંછડી જોયો કે આખો જોયો, પૂંછડી જોઈ કે એને આખો જોયો, કે પૂંછડી નથી દેખાણી એને, તો આખે આખો દેખાણો છે. આમ છે કે નહીં? અંશ ઉપરથી પૂરા અંશીનું કેવી રીતે એની હૈયાતી પકડાય છે, એમ આત્માના અનંત સામર્થ્યની જે હૈયાતી છે, એ આ પરિણામ ઉપર એ હૈયાતી જ્યાં ગ્રહણ થાય છે, અસ્તિત્વ ગ્રહણ થાય છે, એને એમ કહે છે. અસ્તિત્વ ગ્રહણ થાય છે, અસ્તિત્વ પકડાય છે એમ કહેવાય છે. ત્યારે પરિણામ ઉપર બહુ મોટું વજન આવે છે. જેમ પેલા નાગનું પરિણામ ઉપર ભયનું વજન આવ્યું, તો ભય છૂટતો નથી, એમ આખા પરિપૂર્ણ સિદ્ધપદનું વજન આવે છે પર્યાય ઉપર. એ પર્યાયમાં નવા ચૈતન્ય વીરની સ્ફૂર્ણા ચાલ્યા કરે એ પરિસ્થિતિ પેદા થાય છે. 210માં લીધું કે નહીં? આગળના પાને 59માં, જ્ઞાનમાં, રૂચિમાં, લક્ષમાં, શ્રદ્ધામાં આવતા એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે, એ સ્થિતિ કુદરતી, ઓટોમેટિક, કરતા પીણાપણાના ભાવ વિના ઉત્પન્ન થઈ જાય છે. આવત છું, આવત છું એમ છટકી છટકીને ત્યાં જાય છે. એક વખત અદ્ભુતથી અદ્ભુત, અસાધારણ એવું, અસામાન્ય એવું આત્મતત્વ, એનું અનંત સામર્થ્ય જ્યાં એને હયાતી રૂપે પકડાણું, મોજૂદગી રૂપે પકડાણું, દૂર 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 કોઈ ગુફામાં પીણું છે ક્યાંક આગે, કોને ખબર છે કેવું છે, આવું આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ એમ અનુમાન નથી. જાણે આવો જ છું એમ જ્યાં એને અસ્તિત્વ ગ્રહણ થાય છે, કે જેમ જે ગ્રહણ થવાનો વિષય અનંત અનંત બેહદ સામર્થ્ય છે, અપરિમિત સામર્થ્ય, જેની કોઈ મર્યાદા નથી, સ્વભાવને કોઈ તળિયું નથી. કેટલો ઊંડો સ્વભાવ! ગુરુદેવ શ્રી નિયમસારની 15 ગાથાના વ્યાખ્યાનમાં એક વાર એ વિષય લીધો હતો કે જે આ કેવળ જ્ઞાનની પર્યાય છે ને, એ કેવળ જ્ઞાન અલ્પ જ્ઞાનમાંથી અનંતમાં ભાગે રહેલું મતિશ્રુત જ્ઞાન, જે કેવળ જ્ઞાનથી અનંતમાં ભાગે છે, બારમા અગુણ સ્થાન સુધી મતિ સુખ જ્ઞાન છે, તેરમા અગુણ સ્થાને ફરાગ દઈને એક સમયમાં પર્યાયાંતર થઈને કેવળ જ્ઞાન ફાટે છે, ત્યાંથી ફાટ્યું. કે દ્રવ્યનું સામર્થ્ય હતું એમાંથી ફાટ્યું છે. હવે દ્રવ્યનું સામર્થ્ય, દ્રવ તો કે છે એમને રહી ગયું છે કુટસ્થ. દ્રવ્યમાંથી કાંઈક રેડીને આમાં આવ્યું છે, અને એટલું દ્રવ્યમાં ઓછું થયું, બાકીનું પર્યાયમાં આવ્યું એમ તો થયું નથી. જેના સામર્થ્યને જોતા માત્ર, એટલે ત્યાં એમ લીધું છે કે વર્તમાન, એના વર્તમાનને જોતા, જે ત્રિકાળી છે એના વર્તમાનને જોતા, એટલે કે એની ઉપલી સપાટીને જોતા, જોનારને જો કેવળ જ્ઞાન ફાટે તો એના ઊંડાણમાં સામર્થ્ય કેટલું. સાગરની ઉપલી સપાટી આટલી શક્તિવાળી હોય તો સાગરના ઊંડાણમાં દળની શક્તિ કેટલી, એ ઘણી શક્તિ છે. કાચની ઉપલી સપાટીમાં પ્રતિબિંબ પડે છે, દળ આખું એના સામર્થ્યમાં પડ્યું છે. એટલા સામર્થ્યને જ્યાં ગ્રહણ કરે છે, શરૂમાં જેટલી વાત છે, ભલે ધર્મની શરૂઆતની દશા પૂર્ણ શુદ્ધિરૂપ મોક્ષની શુદ્ધિની દશાથી, એટલે પૂર્ણ વિકસિત દશાથી ભલે એ અનંતમાં ભાગે છે, જઘન્ય કેટલી છે કે અનંતમાં ભાગે છે, તો પણ એનો વિષય છે એ પરિપૂર્ણ સામર્થ્ય છે. એ ધર્મની દશાનો વિષય જેટલું સામર્થ્ય છે એટલું પૂરેપૂરું એને દ્રષ્ટિમાં આવી ગયું છે. એની પૂરી હૈયાતી એને પકડાણી છે. કેવળ જ્ઞાનમાં પૂરી હૈયાતીનું ગ્રહણ થશે, ને આયા જઘન્ય દશામાં જઘન્ય હૈયાતીનું ગ્રહણ થશે એમ છે નહીં. જેટલું સામર્થ્ય છે એટલું સામર્થ્ય એને ગ્રહણ થાય છે, દ્રષ્ટિમાં આવે છે, એટલે એની હૈયાતી ગ્રહણ થાય છે. અને એવું ન થાય ત્યાં સુધી નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થતી નથી. ત્યાં સુધી ધર્મની શરૂઆત એટલે પહેલી દશા, પ્રારંભની દશા થઈ નથી એમ સમજવું જોઈએ. ચાહે તે ધાર્મિક ક્રિયા અને ધાર્મિક પરિણામ, ધર્મ ભાવનાના ચાહે તે પરિણામ હો, પણ જ્યાં સુધી નિર્વિકલ્પ દ્રષ્ટિ અને નિર્વિકલ્પ ઉપયોગમાં જીવ ન આવે ત્યાં સુધી ધર્મની પહેલી પર્યાય પણ પ્રગતિ નથી એમ સ્પષ્ટ સમજણમાં હોવું જોઈએ. નહીતર અધર્મમાં ધર્મની કલ્પના રૂપ ગ્રહિત મિથ્યા સિવાય જતા વાર લાગશે. અને મનુષ્ય પ્રાણીને ત્રણ ગતિના જીવો કરતા જ્ઞાનની સાનુકૂળતા વિશેષ હોવા છતાં પણ ત્યાં નાજુક પરિસ્થિતિ આ છે કે ગ્રહિત થવાનો ચાન્સ વધુ ને વધુ ત્યાં છે. નારકીને ગ્રહિત મિથ્યા દર્શન ન થાય, તિર્યંચને ન થાય, દેવને ન થાય, કેમ કે ત્યાં બીજી કલ્પના કરવાનો પ્રશ્ન નથી ધર્મના બાને. જ્યારે મનુષ્ય જીવને અનેક પ્રકારના ધર્મના વિષયમાં ખોટા વિચારો, જુઠ્ઠા વિચારો, વસ્તુના સ્વરૂપથી અન્યથા અથવા વિપરીત કલ્પનાઓ ઉત્પન્ન થવાના અનેક સ્થાન છે. પણ આવા મોટા મોટા થઈ ગયા અમારા સંપ્રદાયમાં લાગે કે ન લાગે કે ભાઈ ઇતિહાસ જેનો લખાય એમાં અનેક પ્રકારની દંતકથાઓ અને મહિમાઓ ચાલે. વાસ્તવિકપણે એને તપાસ્યા વિના, એને બરાબર સાંગો પાંગ તપાસ્યા વિના થરલી ચેક કરવા જોઈએ. ત્યાં સુધી એનો આંખ બાંધવો એ પૂર્વગ્રહ યુક્ત છે. એવા પૂર્વગ્રહથી કાંઈ વિચાર કરવો જોઈએ નહીં એમ છે. એ વિચારધારાને ત્યાં અંતર્મુખ ચિત્તની વિચારધારા કહી છે. થોડી કેમ કહી છે એમ, કે ત્યાં જે વર્તમાન ચાલતો જે જ્ઞાનનો પર્યાય એમાં વ્યક્ત પ્રગટ જે સ્વભાવ અંશ ત્યાંથી બની વિધિપૂર્વક જેનું થવું તેને વિધાયી એમ કહે છે. ચૈતન્યનું વિધાયી છે, જ્ઞાન છે, ઉપયોગની આવી વ્યાખ્યા કરી છે. બહુ ઊંડા સૂત્રો થયા તો બધા એક ઉપયોગની આવી વ્યાખ્યા છે શાસ્ત્રમાં. ચૈતન્યનું વિધાયી પરિણામ ઉપયોગ, જ્ઞાનનો વેપાર જેને ઉપયોગ કહેવામાં આવે છે તે ચૈતન્યને અનુસરીને રચાયેલો થયેલો એનું વિધાન થયું છે, જેની વિધિ કહેવામાં આવે છે તે આ પ્રકારે છે. ચૈતન્ય અનુસરીને છે એટલે જ્ઞાનમાં સ્વભાવ છે એમ કીધું છે કે આખો સ્વભાવ ત્યાંથી પકડાય છે. એટલે જેમ જેમ જ્ઞાન સ્વરૂપની ભાવનાવાળા જીવને અંતર સંશોધનમાં, અહીંયા પ્રકાર શું છે એનો, અંતર સંશોધનમાં ઉતરવામાં જાય છે ત્યારે એને સ્વરૂપ સંશોધનનો જે ફળ સ્વરૂપ આવ્યું, સ્વરૂપ સંશોધનનું જે ફળ આવ્યું એને સ્વરૂપનો નિર્ણય એમ કહેવામાં આવે છે. નિર્ણય થતાં સંશોધન બાકી ન રહ્યું, નિર્ણય થતાં એને જિજ્ઞાસા બાકી ન રહી, એ પ્રશ્ન ચિહ્ન પૂરું થઈ ગયું. જ્યાં સુધી ઓળખાણ નથી, જ્યાં સુધી નિર્ણય નથી, જેટલું સામર્થ્ય પડ્યું છે દ્રવ્યમાં એની હૈયાતી ભાસી નથી, સત્તા એની દ્રષ્ટિમાં આવી નથી, ત્યાં સુધી એને જિજ્ઞાસાપણું છે અને ત્યાં સુધી એને સંશોધકપણું છે. એક બહુ સરસ પ્રકાર લીધો છે પાત્રજીવનો વચનામૃતમાં બહેનશ્રીએ કે મુમુક્ષુ જીવ અનેક પ્રકારના શુભ ભાવોમાં આવે છે. મુમુક્ષુ છે ને અનેક પ્રકારના શુભ ભાવોમાં આવે છે પણ એનું સંશોધક પણ ચાલ્યું નજારાય, આવી ભાષા લીધી છે ખ્યાલમાં. ભલે અનેક પ્રકારના શુભ ભાવના પ્રવૃત્તિ કરે છે, સ્વાધ્યાય કરે, પૂજા કરે, દયાદાન આદિ વ્રત આદિ પાળે, ગમે તે કરે, તો પણ એનું સંશોધક પણ ચાલ્યું નજારાય અને તેથી એને કોઈ શુભ ભાવમાં સંતોષ માનીને અટકવાનું ન થાય. કેમ કે એક મૂળ સ્વરૂપને શોધી રહેલો એવો જીવ છે એમ લેવું છે. ત્યાં શું પરિસ્થિતિ લેવી છે, કયા કઈ કક્ષાની કયા સ્તરની વાત લેવી છે કે જે પોતાના સ્વરૂપને શોધી રહ્યો છે એવો આ જીવ છે એ ભલે અનેક પ્રકારની શુભ ક્રિયામાં પ્રવર્તે છે. કેમ કે એને અશુભ તો અશુભથી તો એ ઘણો દૂર રહેવા માંગે છે, પાપના પરિણામથી તો એ ઘણો દૂર રહેવા માંગે છે અને શુદ્ધ પરિણામ ઉપજ્યા નથી, તેથી સહજ જ એ શુભમાં રહે છે અથવા શુભ પ્રવૃત્તિમાં વર્તતો હોય છે. ત્યારે એનું સંશોધક પણ ચાલ્યું ન જાય. આ તો બધી અનુભવની વાતો કરી છે. કયા પ્રકારે જીવ આગળ વધે છે, પોતે પણ એક સ્થિતિમાંથી આગળ આવેલા છે કે નહીં, એ વિષય રચનામૃતમાં બહુ પડ્યો છે. આત્માર્થિતાથી માંડીને આગળ વધતા 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 સમ્યક દર્શન પર્યંત જીવ પહોંચે ત્યારે એની સ્થિતિ કઈ રીતે વિકસતી જાય છે અને એ વિકાસમાં આવતા જીવના ભાવોના શું શું પ્રકાર છે અને એ ભાવોના કેવા લક્ષણ છે એ ખુલ્લું મૂકી દીધું છે. એ વિષય પ્રાય એટલો પ્રસિદ્ધ નથી, આ એક ગ્રંથની અંદર એ ખુલ્લું મૂકી દીધું.
ચંદ્રદર્શન
પછી એને પૂર્વ આત્મા જણાઈ ગયો, પૂર્વ આત્મા એના જ્ઞાનમાં આવી ગયો, પછી એને મૂળ પ્રયોજનની અંદર પ્રશ્નવાચક ચિહ્ન નથી, કેમ કે અજાણ્યું નથી. એને અપરોક્ષ જ્ઞાનમાં અથવા અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં સાક્ષાત પોતાના સિદ્ધ પદના પરમાત્મ પદના ભેટા કર્યા છે અભેદ ભાવે. પછી એનાથી અજાણ્યું શું છે કે સ્વરૂપ વિષયક તો કાંઈ અજાણ્યું નથી. જે અનુભવ થયો તે માર્ગ છે, માર્ગ અનુભૂત છે, એનો જે માર્ગ છે એ વખતે એને અનુભવમાં વર્તે છે. એટલે માર્ગ કેવો હોય એ એને અજાણ્યું નથી, અને એ માર્ગમાં અવલંબનનો વિષય કેવો હોય એ પણ એને અજાણ્યો નથી. એટલે એ વિષયમાં એનો પ્રશ્ન નથી, એ વિષયની એની જિજ્ઞાસા નથી. પૂર્ણતાના લક્ષ્ય, એટલે પૂર્ણતાનું લક્ષ્ય એટલે શું કે મારે પૂર્ણતા જ જોઈએ અને અપૂર્ણતા ન જોઈએ. લક્ષ્ય એટલે પહોંચવું છે ત્યાં. પૂર્ણતાના લક્ષ્ય એટલે પૂર્ણતાને પ્રાપ્ત કરવી છે. એટલે શું છે, સાધકને જેટલી અપૂર્ણતા છે એમાં ઠીક થયું એ ના આવે. ચાલો સમ્યક દર્શન તો થઈ ગયું, હવે વાંધો નહીં. એ પ્રકાર સમ્યક દ્રષ્ટિને ઉત્પન્ન થતો નથી. મુનિપણું આવે ને મુનિપણું તો થઈ ગયું, હવે વાંધો નહીં, એમ પ્રકાર ઉત્પન્ન થતો નથી. એવો જે પ્રકાર જેમાં સંતોષ થઈને પકડાઈ જવું રોકાઈ જવું ન બને, એવો જે પ્રકાર એને પૂર્ણતાના લક્ષ્યવાળો પ્રકાર કહેવામાં આવે છે. પણ વિષયનો એ અજાણ્યો નથી, એને ઘર જોઈ લીધું છે, જ્યાં એના આરામનું ને અભિરામનું સ્થાન છે. આ સ્તુતિમાં આવે છે ને, અભિરામ હે સમાધાન સર્વંગ, અભિરામ હે. અરે અભિરામ એટલે જ્યાં એને કોઈ પણ દુઃખ વિના, ચિંતા વિના, આકુલતા વિના આરામ મળે તેને અભિરામ કહેવામાં આવે છે. આરામનું સ્થાન છે એ, ઘર એનું અજાણ્યું નથી. જ્યાં એ નિવાસ કરે છે એનું નિવાસ સ્થાન છે, જ્યાં પોતે રહ્યો છે એનાથી એ પોતે અજાણ્યો નથી, કેમ કે એનો પ્રત્યક્ષ અનુભવ છે. એ ઘરે કેમ પહોંચાય એની વિધિથી પણ એ અજાણ્યો નથી, કેમ કે એને પ્રગટ વર્તે છે. એટલે એ બે પ્રયોજનના જે બે વિષય છે એમાં એને જિજ્ઞાસાનો પ્રકાર નથી, તો એને એમાં શેનો પ્રકાર છે? આ સવાલ ઊભો થાય. ઠીક ને, અધૂરું પૂછો, પૂરું પૂછવું જોઈએ ને પછી તો. એને ભાવનાનો પ્રકાર છે. સર્વ સાધક જીવોની અવસ્થા જુઓ તો એમાં એમ જણાઈ આવશે કે એને સ્વરૂપની નિર્વિકલ્પ ભાવના વર્તા કરે છે. જે સ્વરૂપને તેઓ અનુભવી રહ્યા છે તે સ્વરૂપની ભાવનામાં તેઓ પડ્યા છે. એને એ જ ભાવે છે ને બીજું એને કાંઈ ભાવમાં ભાવતું નથી. ભાવના તો જ્યારે એને સ્વરૂપનો અનુભવ ને જ્ઞાન થાય ત્યારે ભાવના ઉપજે. જેનો રસ ને સ્વાદ ચાખ્યો હોય, આસ્વાદન લીધું હોય, એ આસ્વાદન અપૂર્ણ છે અને પૂર્ણ થવાનું લક્ષ્ય છે, તેથી એની ભાવના રહ્યા કરે છે. એટલે ધીમી ધારે અંદરમાંથી આવતું જે અમૃત, આનંદ અમૃત, ઓછું પડે છે. એટલે કુમકુંડાચાર્ય જુઓ તો એમણે નિયમ સાર લખ્યું, નિજ સ્વરૂપની ભાવના અર્થે મેં આ શાસ્ત્રની રચના કરી છે. અને એ આખા શાસ્ત્રનો વિષય તમે જુઓ તો લોજિકની મુખ્યતા નથી, જેવી સમયસારમાં છે એવી. પણ કારણ પરમાત્મા એવું જે નિજ શુદ્ધાત્મ દ્રવ્ય, એની ભાવના એની ધૂન બચાવે છે એમ કહેવું જોઈએ. પંડિતજી લખ્યું છે, બોધઘાત લખ્યો છે ને, એમાં એ વાત લખી છે. આખા ગ્રંથમાં સર્વજિનેન્દ્રોના દિવ્યધ્વનિનો સંક્ષેપ અને અમારા સ્વસંવેદનનો આ સાર છે એમ કરીને કોણ કહે છે જેમને આ શાસ્ત્ર રચ્યું છે એ કહે છે કે સર્વજિનેન્દ્રોના દિવ્યધ્વનિનો સંક્ષેપ કેમ કે દિવ્યધ્વનિમાં તો વિસ્તાર ઘણો છે શાસ્ત્ર તો મર્યાદિત છે એનો સંક્ષેપ અને અમારું જે સ્વસંવેદન છે એનો આ સાર છે કે ભયંકર સંસાર રોગની એકમાત્ર ઔષધિ પરમાત્મ તત્વનો આશ્રય છે બીજું કોઈ એનો ઉપાય નથી જ્યાં સુધી જીવની દૃષ્ટિ ધ્રુવ અચળ પરમાત્મ તત્વો ઉપર ન પડીને ક્ષણિક ભાવો ઉપર રહે છે ત્યાં સુધી કરોડની પણ અનંત ઉપાયોથી પણ એની દૃષ્ટિમાં કર્તૃત્વ છે એની ઉપાધિ છે આ કરવું છે આ કરવું છે આ કરવું છે એની ઉપાધિ મળતી નથી એમ કહેવું છે અને જ્યારે દ્રષ્ટિને પરમાત્મ તત્વનું ધ્રુવ આલંબન હાથ લાગે છે બસ દ્રષ્ટિ અપેક્ષાએ કૃતકૃત થાય છે દ્રષ્ટિ અપેક્ષાએ વિધિ નિષેધનો એને વિલય થઈ જાય છે આ કરવું ને આ ન કરવું એને વિધિ નિષેધ કહે છે અપૂર્વ સમરસ ભાવનું વેદન થાય છે નિજ સ્વભાવ ભાવરૂપ પરિણમનનો પ્રારંભ થાય છે અને ક્રમશઃ શાંતિ વધતી જાય છે એ આ નિરંજન નિજ પરમાત્મ તત્વના આશ્રયરૂપ માર્ગથી જ સર્વમુમુક્ષુઓ સર્વકાળમાં પંચમ ગતિને પ્રાપ્ત થાય છે ભૂત ભવિષ્ય વર્તમાનમાં તેથી આ પરમાત્મ તત્વ એક જ સાર છે આ તો બધું મૂળ કળશમાંથી એમણે લીધું છે સર્વતત્વ એક સાર 38મી ગાથા પૂરી કરતા લીધું છે ને એવો પરમાત્મ તત્વને એવું મલાયું છે એવું મલાયું છે ટીકાકાર મુનિરાજને પણ મસ્તી આવી છે આચાર્ય મહારાજે કુંકુન ભગવાને તો બહુ પોતાને નિજ સ્વરૂપની ભાવનાથી આ રચના કરી છે પણ ટીકાકાર મુનિ છે એ પણ એટલા જ મસ્તીમાં છે બહુ મસ્તીથી ટીકા લખી છે નિયમસારની જે ટીકા લખી છે એટલો બધો પરમાત્મ તત્વના વિષયમાં વાત લીધી છે એક સાર છે ત્રિકાળ નિરાવરણ નિત્યાનંદ એક સ્વરૂપ છે સ્વભાવ અનંત ચતુષ્ટયથી સનાથ છે અંદરમાં કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંતવીર અનંત સુખ ભરેલા છે સુખ સાગરનું પૂર છે ક્લેશોદધીનો કિનારો છે ચારિત્રનું મૂળ છે મુક્તિનું કારણ છે સર્વભૂમિકાના સાધનોને સાધકોને આ એક જ ઉપાધિ છે માટે હે ભવી જીવો આ પરમાત્મ તત્વનો આશ્રય કરીને શુદ્ધ રત્ન તે પ્રગટ કરો એ વાત અમે ઉપોદઘાતમાં લખી છે એમ આગળ એ લઈ લીધું છે કે એમાં આલોકના પ્રાયશ્ચિત સામાયિક ભક્તિ આવશ્યક સમિતિ ગુપ્તિ સંયમ તપ સંવર નિર્જરા ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ બધું આ એક પરમાત્મ તત્વના આશ્રયમાં સમાય જાય એમ છે આગળ લખ્યું છે આટલા બોલી લીધા છે મોક્ષના કારણરૂપ એવો એકે ભાવ બાકી રહેતો નથી કે જે આ પરમાત્મ તત્વના આશ્રયથી અન્ય હોય એવો એકે ભાવ છે નહીં એમ લખી દઉં છું
જિજ્ઞાસાની ભાવના થઈ રહી
એને જે ભાવના છે એ ભાવના આ ભાવનામાં ફરક છે. સમ્યક દ્રષ્ટિ સાધકની ભાવના નિશ્ચય ભાવના તો એની અભેદ પરિણતિ છે. ભાવના એટલે પ્રાપ્ત થવું. પણ જ્યાં સુધી વિકલ્પમાં છે કે મારે આ જોઈએ, મારે આ જોઈએ, આ મને પ્રાપ્ત થાવ, મને આ પ્રાપ્ત થાવ, ત્યાં સુધી અભેદભાવ નથી, ભેદભાવ છે. આ અને હું એવો ભેદભાવ છે. ભાવના વાસ્તવિક ક્યારે કે અભેદ પરિણતિ થાય ત્યારે, એવી એની એકાગ્રતાના અંશવાળી પરિણતિને ભાવના પરિણતિ કહેવામાં આવે છે. એવી પરિણતિ મિથ્યા દ્રષ્ટિ મુમુક્ષુને નથી હોતી, એટલો ફરક છે. પણ એની ભાવના એવી છે કે એ દૂર રહી શકશે નહીં. એને ચૈતન્યની ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ભાવના છે કે એનાથી હવે દૂર રહી શકશે નહીં, એમ કહેવું છે. એક બીજો પ્રશ્ન ઉઠાવ્યો છે, આ તો વાત થઈ ગઈ કે એને જિજ્ઞાસા ન હોય ને ભાવના વાળું જીવન છે, સ્વરૂપની ભાવના. એમાં બે આવી ગયું કે આશ્રયરૂપ ભાવના અને પૂર્ણતા વાળી ભાવના, બે વાત આવી ગઈ એમાં. પણ એક પ્રશ્ન આ છે કે જે ગંધર્વના જીવ ગંધર્વ પદે બિરાજમાન છે એવા જે આત્મા છે, એના એને ચાર જ્ઞાન તો ઉઘડી ગયા છે. મતિશ્રુત સર્વને સામાન્ય છે, પણ અવધિ સર્વાવધિ એટલે અવધિની છેલ્લી મર્યાદા, અવધિની અંદર ઓછી વચ્ચી મર્યાદા હોય છે, અને મનાપર્ય જ્ઞાને એમને પ્રગટ છે. એ કેવળ જ્ઞાન એમને હજી પ્રગટ્યું નથી, છદમસ્ત છે એટલે. પણ એમના મતિશ્રુત જ્ઞાનનું સામર્થ્ય એટલું છે કે એક અંતર્મુહૂર્તમાં 11 અંગ ને 14 પૂર્વ રીતે 12 અંગની રચના કરે. 14 પૂર્વ એટલે 12મો અંગ છે, 11 અંગ ને 14 પૂર્વ એટલે 12 અંગની એ રચના કરે. હવે જો આટલું બધું સામર્થ્ય તો દિવ્ય ધનીભાઈ એ શું સાંભળતા હશે? એને કઈ જિજ્ઞાસા છે સાંભળવાની એટલે સાંભળે છે? શું છે કે દિવ્ય ધનીમાં જે સ્વભાવ વાણીમાં આવે છે, આત્માનું સ્વરૂપ અને આત્માનો જે સ્વભાવ વાણીમાં આવે છે, એ કેવળ જ્ઞાનથી જે જણાયું પ્રત્યક્ષ અમર્યાદિત સ્વરૂપ, અપરિમિત સ્વરૂપ, જે કેવળ જ્ઞાન ગોચર થયું, જેને તળ્યું નથી એવો જે સ્વભાવ, તળ્યા વિનાનો જે સ્વભાવ, એ જ્ઞાનમાં આવ્યો છે, કેવળ જ્ઞાનમાં આવ્યો છે, એ દિવ્ય ધ્વનિમાં એમાંથી સર્વથી વિશેષ વાણી એમાં એમાંથી આવે છે. કેટલો વાણીમાં આવે છે એમ કહીએ તો 12મી રચના જેના અનંતમાં ભાગે છે એટલો એ વાણીમાં આવે છે. સ્વભાવ કેવડો છે એમ જો વિચારીએ તો જે દિવ્ય ધ્વનિમાં 12અંગથી અનંત ગુણ આવે છે, એ દિવ્ય ધ્વનિથી અનંત ગુણ જ્ઞાનમાં છે. ફરીથી જ્ઞાનમાં જે સ્વભાવ છે એના અનંતમાં ભાગે દિવ્ય ધ્વનિથી કથિત થાય છે. ભાષા ગોચર થવું, સ્વભાવનું ભાષામાં આરૂઢ થવું મર્યાદિત છે, કેમ કે અને એના અનંતા ગુણો તો અવક્તવ્ય છે. વાચામ ગોચરમ અવક્તવ્ય, જે વાચાને અગોચર થાય એવા છે એવા અનંત ગુણો છે આત્મામાં. એટલે જે જ્ઞાનમાં આવે છે જે સ્વભાવ, એનો અનંતમાં ભાગે દિવ્ય ધ્વનિમાં આવે છે, એનો અનંતમાં ભાગે અંગપૂર્વની રચનામાં આવે છે. અને એ અંગપૂર્વમાંથી મોટા ભાગના અત્યારે વિચ્છેદ ગયા છે, છતાંય અત્યારે સૌભાગ્ય એટલું છે કે જીવને અખંડ મોક્ષ માર્ગને અખંડ તત્વ ગ્રહણ કરવાની સ્થિતિ ખુલ્લી રહી છે. મુદ્દાનો વિષય આ સ્થિતિ છે. એટલે એમ કહે છે ઓમકાર, ઓમકાર ધ્વનિ છે. એટલે ગંધર્વદેવ હવે શું સાંભળતા હશે એ વિચારની વિષય છે. મોક્ષ એ પ્રશ્ન કર્યો. આપણે ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવા બેસીએ છીએ ત્યારે તેનો તે ન્યાય ને તેની તે વાત અનેક વાર આવે ત્યારે થોડોક રસ ઘટી જાય છે. આ વાત તો ગુરુદેવ ઘણી વાર કરી છે આપણને. શું પૂન પાપ રહિત છે, પૂન પાપ હે છે, આત્મા ઉપાધિ છે, આત્મા જ્ઞાનાનંદ છે, નિર્માળાનંદ છે, નિત્યાનંદ છે, ઘણી વાર સાંભળ્યું. ધ્રોવ છે આત્મા, ઘણી વાર સાંભળ્યું. પછી એનું એ શબ્દો સાંભળીએ ત્યારે થોડો રસ ઓછો થઈ જાય છે. ઘણા ઝોલા ખાય છે ને, કેટલાક ઝોલા ચડી જાય પછી રસ ઘટી જાય ત્યારે કહે છે કે ભાઈ એ સ્વભાવની મંડપ છે, એ અનંતી છે. અને ગણધરદેવો પણ એને જ્યારે ઉપયોગથી સાંભળે છે ત્યારે બીજો વિકલ્પ કરતા નથી, બીજો વિકલ્પ એમને આવતો નથી, એટલી એકાગ્રતાથી સાંભળે છે. મેં બારમની રચના કરવાનું મારામાં તાકાત ને શક્તિ છે એટલે દિવ્ય ધ્વનિની ઉપેક્ષા થાય એ હું અયોગ્યપણે ઉત્પન્ન થતો નથી. યોગ્યપણે થાય છે એમ કેવું છે, યોગ્યપણે એટલે અંતરલીન થાય છે ત્યારે તેમાંથી ઉપેક્ષિત થાય છે અને એ ક્ષણે ક્ષણે અંતરલીન થાય છે, એવી યોગ્યતા છે. પણ સાંભળે છે ત્યારે એમાં પણ આત્માનો અપરિમિત સ્વભાવ, એના જે સૂક્ષ્માથી સૂક્ષ્મ રહસ્યો એક દિવ્ય ધ્વનિમાં આવતા હોય છે ત્યારે એમની પરિણતિ પણ પુષ્ટ થાય છે અને કેવળ જ્ઞાનની નજીક જાય છે. પરિણતિ પુષ્ટ થાય છે અને કેવળ જ્ઞાનની એ નજીક જાય છે પરિણતિ, એ છદ્મસ્ત છે ને. એટલે એમને કંટાળો આવતો નથી કે બારમની રચના તો મેં કરી નાખી, હવે મારે શું બાકી રહ્યું છે, એ પ્રશ્ન ત્યાં રહેતો નથી. અહીંયા એને કઈ નવીન જોઈ છે ને, નવીન મળે તો રસ આવે ને, જૂનું થાય તો એનો રસ ઘટે. કે છે કે વિષય તેનો તે હોવા છતાં વિષયાંતર થાય તે નવીન છે, નવી કોઈ યુક્તિ આપે તો તે નવીન છે, નવું દ્રષ્ટાંત આપે તો નવીન છે, નવું પડખું બતાવે તો નવીન છે, એમ નવીનતા નથી. વિશાળતાને બદલે એની જે ઊંડપતા છે, ઊંડાણ છે, એમાં એ જાય છે. અને એ ઊંડાણ કેટલું છે કે જેમ જેમ ઊંડો ઉતરે એમ એમ એને ખબર પડે કે આને તો તળિયું જ નથી, તાકાત હોય એટલો જામડો તો અંદરમાં ક્યાંય તળિયું હાથ આવે હું નથી. એવા સ્વરૂપને ગણધરદેવો પણ સાંભળે છે, એની વિશેષતા છે.